એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. હું છું આપની સાથે આજના વિચારોની સફરમાં,
અને હું છું એ વિચારોને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરનાર સાથી. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે મને લાગે છે કે ગણિત વિશેની આપણી ઘણી માન્યતાઓને હલાવી શકે છે.
હા, કદાચ બદલી પણ શકે છે. પુસ્તક છે જોર્ડન એલનબર્ગનું હાઉ નોટ ટુ બી રોંગ, ધ પાવર ઓફ મેથેમેટિકલ થિંકિંગ. અને આજના સમયમાં આ કેમ અગત્યનું છે, ખરું ને?
બિલકુલ, કારણ કે આપણે ચારે બાજુથી માહિતીથી ઘેરાયેલા છીએ. સમાચારો, સોશિયલ મીડિયા, જાહેરાતો, ક્યાંક સાચું, ક્યાંક અડધું સાચું, અને ક્યાંક તો સાવ
સાવ ખોટું. બરાબર.
અને એલનબર્ગ કહે છે કે આ બધામાંથી સાચું શું, ખોટું શું એ સમજવા માટે ગણિતની વિચારસરણી બહુ કામની છે. અને એ ફક્ત એમ કહો કે ગણિતશાસ્ત્રીઓ માટે જ નથી.
અચ્છા.
ના, એ ખરેખર તો આપણી જે સામાન્ય બુદ્ધિ છે, કોમન સેન્સ, એને જ વધુ ધારદાર, વધુ સ્પષ્ટ બનાવવાનું એક ઓજાર છે. ભૂલો ટાળવામાં મદદ કરે છે રોજબરોજના જીવનમાં.
એટલે ગણિતથી ડરવાની જરૂર નથી, પણ એને એક સાધન તરીકે જોવાનું છે દુનિયા સમજવા માટેનું. તો પછી આ સાધન આપણને આપનાર લેખક જોર્ડન એલનબર્ગ, એમના વિશે થોડું જાણીએ.
ચોક્કસ. જોર્ડન એલનબર્ગ એ યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સન મેડિસિનમાં ગણિતના પ્રોફેસર છે. હાર્વર્ડથી પીએચડી કર્યું છે, અને આમ જુઓ તો ઉચ્ચસ્તરીય ગણિત જેમ કે નંબર થિયરી એ બધામાં એમનું મોટું નામ છે.
પણ એમની ખાસ વાત એ છે કે આટલા મોટા ગણિતશાસ્ત્રી હોવા છતાં એ સામાન્ય માણસને પણ સમજાય એવી રીતે ગણિતની વાત કરી શકે છે. મેં વાંચ્યું કે બાળપણમાં મેથ્સ ઓલિમ્પિયાડમાં પણ ભાગ લેતા હતા.
હા, એ જ. એટલે એમને ગણિતને અલગ રીતે જોવાની અને સમજાવવાની ફાવટ છે. એ ફક્ત રિસર્ચ પેપર નથી લખતા, પણ સ્લેટ મેગેઝિન કે વોલ સ્ટ્રીટ જર્નલ જેવા પ્લેટફોર્મ પર પણ લખે છે. એમનો હેતુ આપણને સૂત્રો ગોખાવવાનો નથી.
તો પછી શું છે?
ગણિત પાછળની જે સુંદરતા છે, જે એની વ્યવહારુ તાકાત છે, એને ઉજાગર કરવાનો છે. અને એ પણ કેવી રીતે? વાર્તાઓથી, રમૂજથી, આપણા જીવન સાથે જોડાયેલા ઉદાહરણોથી.
એટલે એમ કે ગણિત જાણે કોઈ અઘરો વિષય નહીં, પણ આપણી સમજનો જ એક ભાગ છે એવું એ સાબિત કરવા માંગે છે.
બરાબર. અઘરા લાગતા ગણિત અને આપણી રોજિંદી મૂંઝવણો વચ્ચેનો જે ગેપ છે એને પૂરવાનું કામ કરે છે.
તો પછી પુસ્તકનો મુખ્ય સૂર શું છે? એલનબર્ગ શું કહેવા માંગે છે આખા પુસ્તકમાં?
મુખ્ય વિચાર એ છે કે ગણિત આપણને એક જાતની, એમ કહો કે, એક્સરે વિઝન આપે છે. જેમ એક્સરેથી શરીરની અંદરનું દેખાય,
હા,
એમ ગાણિતિક વિચારસરણીથી આપણને દુનિયાની ઘણી બાબતો, રાજકારણ હોય, બિઝનેસ હોય, આરોગ્યના નિર્ણયો હોય, આપણી પોતાની પસંદગીઓ હોય, એની પાછળ શું ચાલી રહ્યું છે, કઈ ધારણાઓ છે, ક્યાં ભૂલ થવાની શક્યતા છે, એ જોવામાં મદદ મળે છે.
અચ્છા, એટલે એ વધુ સાચા બનવા કરતાં ઓછા ખોટા થવામાં મદદ કરે છે, તાર્કિક ભૂલો પકડતા શીખવે છે.
બરાબર. પુસ્તકનો સવાલ જ એ છે કે જટિલ ગણતરીઓ કર્યા વગર પણ આપણે મહત્વની બાબતોમાં ખોટા પડવાથી કઈ રીતે બચી શકીએ, અને એના માટે એ લિનિયરિટી, ઇન્ફરન્સ, એક્સપેક્ટેશન, રિગ્રેશન જેવા ગણિતના કોન્સેપ્ટ સમજાવે છે. અને ઉદાહરણો પણ મજેદાર છે. અમેરિકન લોટરી, બીજા વિશ્વયુદ્ધના વિમાનો, બેઝબોલ, રાજકારણ, ઘણો બધું.
અને આ પુસ્તક કોના માટે છે? જેને ગણિત અઘરું લાગતું હોય એ વાંચી શકે?
અરે બિલકુલ, કોઈ પણ જિજ્ઞાસુ વ્યક્તિ માટે છે. તમારે ગણિતના પંડિત હોવું જરૂરી નથી. સામાન્ય હાઈસ્કૂલ લેવલનું ગણિત આવડતું હોય તો ચાલે, કારણ કે ફોકસ ગણતરી પર નથી, તર્ક પર છે, વિચારવાની રીત પર છે.
સરસ. તો એક રીતે આ આપણને આજના માહિતીના ધોધ સામે ટકી રહેવા માટેના બૌદ્ધિક હથિયાર આપે છે, એમને?
હા, બૌદ્ધિક સ્વબચાવ કહી શકો.
ચાલો તો પછી આ હથિયારોમાંથી અમુકને નજીકથી જોઈએ. પહેલો મોટો આઈડિયા છે લિનિયરિટી, એટલે કે રેખીયતા. શું કહે છે લેખક આના વિશે?
દી લીટીમાં જ ચાલશે. જો કંઈક થોડું સારું છે તો વધુ હંમેશા વધુ જ સારું હશે.
જેમ કે જો ધંધામાં ગયા વર્ષે 10% નફો વધ્યો તો આ વર્ષે પણ એટલો જ વધશે અથવા એનાથી વધુ જ વધશે.
હા, અથવા તો પેલું ઉદાહરણ કે જો કલાક કસરત સારી તો 2 કલાક બમણી સારી. પણ વાસ્તવિક દુનિયામાં આવું સીધી રેખા જેવું બહુ ઓછું હોય છે. મોટાભાગની વસ્તુઓ નોન લિનિયર હોય છે, મતલબ કે વળાંકવાળી.
અચ્છા.
એ લેફર કર્વનું ઉદાહરણ આપે છે. કરવેરાના દર અને સરકારની આવક એમની વચ્ચેનો સંબંધ સીધી રેખા નથી, પણ એક વળાંક છે. એક પોઈન્ટ પછી કર વધારવાથી આવક ઘટી પણ શકે છે, પણ રાજકીય ચર્ચાઓમાં ઘણીવાર કેવી દલીલો થાય, બસ સીધી લીટી જેવી.
હા, કાં તો કર વધારો કાં ઘટાડો, બસ. પેલું સ્થૂળતાવાળું ઉદાહરણ પણ આવું જ હતું ને, કે અમુક દરે વજન વધતું રહ્યું તો અમુક વર્ષમાં બધા જ.
હા, કે 2048 સુધીમાં દરેક અમેરિકન સ્થૂળ હશે. આવી આગાહીઓ રેખીય વિચારનું પરિણામ છે. હકીકતમાં કોઈ પણ ટ્રેન્ડ હંમેશા માટે એક જ ગતિએ નથી ચાલતો. ક્યાંક તો મર્યાદા આવે, ક્યાંક વળાંક આવે.
એટલે મુખ્ય વાત એ કે દુનિયા સીધી લીટી નથી, વળાંકો અને મર્યાદાઓને ધ્યાનમાં રાખીને વિચારવું જોઈએ.
બરાબર. હવે બીજો મહત્વનો ભાગ, અનુમાન એટલે કે ઇન્ફરન્સ. આ એટલે શું? કે આપણી પાસે જે અધૂરી, કદાચ ચોક્કસ ના હોય એવી માહિતી છે, એના પરથી તારણ કાઢવાની કળા. પુરાવાઓનું વજન કેમ કરવું?
અને આમાં પેલી વિશ્વયુદ્ધના વિમાનોવાળી ફેમસ વાત આવે છે ને, એ ખરેખર બહુ જ જબરદસ્ત છે.
હા, એ છે સર્વાઈવરશિપ બાયસનું બેસ્ટ ઉદાહરણ. વાત એમ હતી કે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકન લશ્કરને તેમના બોમ્બર પ્લેનને વધુ મજબૂત બનાવવા હતા, તો એમણે જોયું કે જે પ્લેન દુશ્મન વિસ્તારમાંથી પાછા આવ્યા હતા એમના પર ગોળીઓ ક્યાં ક્યાં વાગી હતી. તો જોયું કે પાંખો પર, પૂંછડી પર, ફ્યુઝલેજ એટલે કે ધડ પર બહુ નિશાન હતા, પણ એન્જિન પર બહુ ઓછા હતા.
તો સામાન્ય બુદ્ધિ તો એમ જ કહે ને કે જ્યાં વધુ વાગ્યું છે પાંખો પૂંછડી, ત્યાં બખ્તર લગાવી દો.
બરાબર. પણ ત્યાં એક ગણિતશાસ્ત્રી હતા, અબ્રાહમ વોલ્ટ. એમણે કહ્યું, ના, ઊંધું વિચારો છો. બખ્તર ત્યાં લગાવો જ્યાં ગોળીઓના નિશાન નથી.
શું વાત કરો છો? એન્જિન પર જ્યાં નિશાન નથી ત્યાં?
એક એમ.
વાલ્ડનો તર્ક અદ્ભુત હતો. એમણે કહ્યું કે તમે ફક્ત એ જ વિમાનો જોઈ રહ્યા છો જે બચીને પાછા આવ્યા છે. જે વિમાનોના એન્જિનમાં ગોળી વાગી હતી એ તો પાછા જ નથી આવ્યા. મતલબ કે એન્જિન જ સૌથી નબળો પોઈન્ટ હતો. પાંખ કે પૂંછડીમાં ગોળી વાગ્યા છતાં જો વિમાન પાછું આવી શકતું હોય તો એ ભાગો પ્રમાણમાં મજબૂત ગણાય.
વાહ, આ તો ખરેખર આંખો ખોલી નાખે એવી વાત છે. જે માહિતી આપણી સામે નથી, જે ગુમ છે, એ જ કદાચ સૌથી મહત્વની છે. આ તો બધી જગ્યાએ લાગુ પડે. આપણે મોટાભાગે સફળ લોકોની જ વાત સાંભળીએ છીએ.
હા, અને નિષ્ફળ ગયેલા કેટલાય લોકો વિશે વિચારતા જ નથી. બીજું ઉદાહરણ પેલું બાલ્ટીમોર સ્ટોક બ્રોકરવાળું છે, જેમાં કોઈ તમને ખોટી રીતે પ્રભાવિત કરવા પહેલાં હજારો લોકોને ઈમેલ કરે. અડધાને કેશે એર વધશે, અડધાને કેશે ઘટશે.
અચ્છા.
પછી જેની વાત ખોટી પડે એ ગ્રુપને બાદ કરી દે, અને જે સાચા પડ્યા હોય એમને ફરી ઈમેલ કરે, ફરી અડધા અડધા. 10 અઠવાડિયા પછી એક નાનકડું ગ્રુપ એવું હશે જેમને સતત 10 સાચી આગાહી મળી હશે. એ લોકો તો માનશે કે આ બ્રોકર તો ભગવાન છે.
જ્યારે હકીકતમાં આ તો ખાલી આંકડાની રમત છે, ફિલ્ટરિંગ છે, જબરું કહેવાય.
એટલે અનુમાન કાઢતી વખતે હંમેશા સવાલ પૂછવો, શું ખૂટે છે, શું આ પૂરું ચિત્ર છે. અદૃશ્ય પુરાવા પર ધ્યાન આપો. આ જ આ ભાગનો મુખ્ય સંદેશ છે.
ચાલો હવે અપેક્ષા એટલે કે એક્સપેક્ટેશન પર આવીએ. આ શું છે?
અપેક્ષિત મૂલ્ય એટલે કે એક્સપેક્ટેડ વેલ્યુ. આ સંભાવના સિદ્ધાંત, પ્રોબેબિલિટી થિયરીનું એક સાધન છે. ખાસ કરીને જ્યારે પરિણામ અનિશ્ચિત હોય ત્યારે નિર્ણય લેવામાં મદદ કરે છે. સાદી ભાષામાં, જો કોઈ ઘટના વારંવાર બને તો સરેરાશ તમને શું પરિણામ મળશે એની ગણતરી.
જેમ કે લોટરી. તમે કહ્યું એમ, લોટરીની ટિકિટનું અપેક્ષિત મૂલ્ય લગભગ હંમેશા એની કિંમત કરતાં ઓછું જ હોય. લાંબે ગાળે નુકસાન જ જાય.
મોટાભાગે હા, પણ પછી પેલી MIT ના સ્ટુડન્ટ્સવાળી રસપ્રદ ઘટના પણ બની હતી. એમણે મેસેચ્યુસેટ્સની લોટરીમાં એક લૂપ હોલ શોધી કાઢ્યો. અમુક ખાસ જેકપોટ વખતે ટિકિટનું અપેક્ષિત મૂલ્ય એની કિંમત કરતાં વધી જતું હતું.
એટલે કે સરેરાશ ફાયદો થવાની શક્યતા હતી. તો શું કર્યું એમણે?
હજારો ટિકિટો ખરીદી લીધી અને લાખો ડોલર કમાયા. જોકે હવે લોટરી કંપનીઓ વધુ સ્માર્ટ થઈ ગઈ છે, પણ આ બતાવે છે કે એક્સપેક્ટેડ વેલ્યુનો ખ્યાલ કામનો છે. લેખક પાસ્કલની શરતની પણ વાત કરે છે, પેલી ફિલોસોફિકલ દલીલ કે જો સ્વર્ગનું ઇનામ અનંત હોય તો ભગવાનમાં માનવાનું અપેક્ષિત મૂલ્ય પણ અનંત છે, ભલે ભગવાન હોવાની સંભાવના ગમે તેટલી ઓછી કેમ ન હોય. જોકે આ દલીલની પણ મર્યાદાઓ છે.
એટલે અપેક્ષિત મૂલ્ય આપણને રિસ્ક અને રિવોર્ડનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે, પણ એનો ઉપયોગ પણ સમજી વિચારીને કરવો પડે.
હવે એક બહુ જ રસપ્રદ પણ થોડો સૂક્ષ્મ ખ્યાલ, પ્રતિગમન એટલે કે રિગ્રેશન. ખાસ કરીને રિગ્રેશન ટુ ધ મીન, સરેરાશ તરફ પાછા ફરવું.
હા, આ થોડું સમજવામાં અઘરું લાગે છે. શું છે આ ખરેખર?
આ એક આંકડાકીય ઘટના છે. જ્યારે પણ કોઈ અત્યંત ઊંચું કે અત્યંત નીચું પરિણામ આવે, દાખલા તરીકે કોઈનો ટેસ્ટમાં અસાધારણ સારો સ્કોર કે પછી એકદમ ખરાબ, તો એના પછીનું પરિણામ મોટાભાગે સરેરાશની વધુ નજીક હોય છે. એક્સ્ટ્રીમ પરિણામો લાંબા સમય સુધી ટકતા નથી.
પેલું સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ મેગેઝિનનું ઉદાહરણ તમે આપ્યું હતું કે જે ખેલાડી કવર પર આવે એનું પર્ફોમન્સ પછી ડાઉન જાય.
હા, લોકો એને જિંક્સ કે શ્રાપ કહે છે, પણ એલનબર્ગ સમજાવે છે કે આ રિગ્રેશન ટુ ધ મીન છે. ખેલાડી કવર પર આવે જ ત્યારે જ્યારે એ એના કરિયરના ટોચના, કદાચ ટકાવી ન શકાય એવા ફોર્મમાં હોય. એ પછી થોડું પર્ફોમન્સ ઘટવું એ સ્વાભાવિક છે. એ એના નોર્મલ એવરેજ લેવલ તરફ પાછો ફરી રહ્યો છે.
આ શોધનાર સર ફ્રાન્સિસ ગાલ્ટન, એમણે પણ પેલું ઊંચાઈવાળું ઉદાહરણ આપ્યું હતું ને, કે બહુ ઊંચા મા બાપના બાળકો ઊંચા તો હોય પણ મા બાપ જેટલા નહીં, અને બહુ નીચા મા બાપના બાળકો નીચા હોય પણ મા બાપ કરતાં સહેજ ઊંચા. બંને કેસમાં સરેરાશ તરફ જાય છે.
બરાબર. અને આ ન સમજવાને કારણે ગેરસમજો કેવી થાય? પેલું શિક્ષકવાળું ઉદાહરણ લો. જે વિદ્યાર્થીનો બહુ ખરાબ સ્કોર આવ્યો એને ઠપકો આપ્યો, જેનો બહુ સારો આવ્યો એના વખાણ કર્યા. હવે રિગ્રેશનને કારણે ઠપકો ખાનાર કદાચ નેક્સ્ટ ટાઈમ થોડું સારું કરશે, કારણ કે એ એક્સ્ટ્રીમ ખરાબ હતું, અને વખાણ પામનાર કદાચ થોડું ખરાબ કરશે, કારણ કે એ એક્સ્ટ્રીમ સારું હતું.
તો શિક્ષકને શું લાગશે કે ઠપકો કામ કરી ગયો અને વખાણ નકામા ગયા, જ્યારે હકીકતમાં કદાચ બંનેનું પરિણામ પર કોઈ અસર જ ન હોય? આ તો ખાલી આંકડાકીય રમત હોય.
એટલે જ અહીં શીખ એ છે કે બે વસ્તુ સાથે થાય કોરિલેશન, એનો મતલબ એ નથી કે એકને લીધે બીજી થાય છે કોઝેશન, ખાસ કરીને જ્યારે તમે એક્સ્ટ્રીમ પરિણામો જોઈ રહ્યા હો.
અને છેલ્લો ભાગ છે અસ્તિત્વ, એટલે કે એક્ઝિસ્ટન્સ. આ થોડું વધારે એબસ્ટ્રેક્ટ ગણિત લાગે છે.
હા, આ પ્યોર મેથેમેટિક્સની વાત છે. ગણિતશાસ્ત્રીઓ કેવી રીતે સાબિત કરે છે કે અમુક વસ્તુ શક્ય છે કે નહીં, પણ આની પણ વ્યવહારિક અસરો છે. જેમ કે કોન્ડોરસેટ પેરાડોક્સ, એ બતાવે છે કે ચૂંટણીમાં ક્યારેક એવું બને કે કોઈ સ્પષ્ટ બહુમતી વિજેતા હોય જ નહીં, કારણ કે લોકોની પસંદગી ચક્રિય હોય. એ બી, બી સી, પણ સી એ.
ઓહ, એટલે જન્મત હંમેશા સ્પષ્ટ નથી હોતો. અને પેલું ગેરીમેન્ડરિંગ, મત વિસ્તારોની વિચિત્ર રચના, એમાં પણ ગણિત કામ આવે?
હા, એની અન્યાયી રચનાને માપવા અને સમજવા માટે ટોપોલોજી જેવા ગણિતના સિદ્ધાંતો ઉપયોગી થઈ શકે છે. કહેવાનો મતલબ એ છે કે ગણિત ભલે ગમે તેટલું અમૂર્ત લાગે, છેવટે તો એ આપણા વિચારોને વ્યવસ્થિત કરવાનું, દુનિયાને સમજવાનું એક સાધન જ છે. તો આટલી બધી વાતો પછી આ પુસ્તકમાંથી કયા મુખ્ય સંદેશાઓ આપણે તારવી શકીએ જે ખરેખર યાદ રાખવા જેવા છે?
મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો તો એ જ કે ગણિત એ શાર્પ કરેલી કોમન સેન્સ છે. એ કોઈ એલિયન વસ્તુ નથી, પણ આપણી જ વિચારવાની રીતને વધુ સ્પષ્ટ અને શક્તિશાળી બનાવે છે. આપણે રોજ જે અંદાજ લગાવીએ છીએ ને, એને વધુ સચોટ બનાવે.
બરાબર. બીજું, સીધી લીટીમાં વિચારવાના જોખમથી બચો. દુનિયા મોટે ભાગે વળાંકોવાળી છે, નોન લિનિયર છે, પછી એ ધંધો હોય, રોગચાળો હોય કે શેરબજાર. સીધી રેખાની ધારણાઓ ઘણીવાર આપણને ખાડામાં ઉતારે છે.
ત્રીજું, જે મને બહુ ગમ્યું, જે દેખાતું નથી એનું મહત્વ સમજો. સર્વાઈવરશિપ બાયસ, જે માહિતી ગુમ છે, જે નિષ્ફળતાઓ આપણે જોતા નથી, એ ઘણીવાર સૌથી વધુ શીખવે છે. ખાલી સફળતાની વાર્તાઓ પરથી તારણ કાઢવું અધૂરું છે.
ચોક્કસ. અને ચોથું, સહસંબંધને કારણ ન માની લો. બે વસ્તુ સાથે થાય એનો અર્થ એ નથી કે એકને લીધે બીજી થઈ, ખાસ કરીને જ્યારે રિગ્રેશન ટુ ધ મીન જેવી ઘટનાઓ બનતી હોય, દવાઓની અસર હોય કે કોઈ નીતિનું પરિણામ, ઉતાવળિયો નિર્ણય ટાળવો.
આ પુસ્તકમાં ખરેખર ઘણા વાક્યો એવા છે જે મગજમાં ચોંટી જાય. થોડા યાદ કરીએ.
હા, જેમ કે પેલો વિચાર, દુનિયા સીધી રેખા છે અથવા હોવી જોઈએ એવું માનવું એ જ મૂળ ભૂલ છે. મોટાભાગની મહત્વની બાબતો એવી નથી. આ નોન લિનિયરિટીનો સાર કહી શકાય.
બખ્તર ત્યાં લગાવો જ્યાં ગોળીઓના નિશાન નથી. આ ખરેખર ઊંધું વિચારવા જેવું છે, પણ કેટલું પાવરફુલ છે. ખૂટતી માહિતી પર ફોકસ કરો.
અને આ પણ સરસ છે, ગણિત કરવું એટલે અસરકારક રીતે વિચારવું. તે અસાધારણ સ્પષ્ટતાના ધોરણોની શિસ્ત છે. ગણિત એટલે વિચારવાની એક ચોક્કસ રીત.
અને આંકડા વિશે, છેદની વ્યાખ્યા બાબતે બેદરકાર રહેવું એ આંકડાઓ દ્વારા જૂઠું બોલવાની ઉત્તમ રીત છે. આ આપણને સમાચાર કે રિપોર્ટમાં આવતા આંકડાઓને ધ્યાનથી જોવા અને પ્રશ્ન કરવા પ્રેરે છે.
તો આ બધા જ્ઞાનનો આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ? કોઈ પ્રેક્ટિકલ રીત?
ઘણી બધી રીતે. પૈસાની બાબતમાં પેલો બાલ્ટીમોર સ્ટોક બ્રોકર જેવી સ્કીમોથી બચી શકીએ. રોકાણ કરતી વખતે અપેક્ષિત મૂલ્યનો વિચાર કરી શકીએ, કેટલું જોખમ છે, કેટલું વળતર મળી શકે. બજાર જ્યારે બહુ ઉપર કે નીચે જાય ત્યારે રિગ્રેશન ટુ ધ મીન યાદ રાખીને શાંત રહી શકીએ.
આરોગ્યના નિર્ણયોમાં પણ કોઈ નવી દવા કે ડાયટ વિશે વાંચીએ ત્યારે પૂછવું જોઈએ, શું આ ખાલી કોરિલેશન છે? કોના પર ટ્રાયલ થઈ હતી? શું પરિણામ કુદરતી સુધારા રિગ્રેશનને કારણે તો નથી ને? આનાથી ખોટા દાવાઓથી બચી શકાય.
અને સૌથી મોટું તો સામાન્ય ક્રિટિકલ થિંકિંગમાં. કોઈની દલીલમાં લિનિયર ધારણા છે, કોઈ ડેટા છુપાવાયો છે, શું કારણ અને અસરને ભેળવી દેવાયા છે. દાખલા તરીકે કોઈ નેતા કહે કે અમારી નીતિથી ગુના ઘટ્યા, તો આપણે પૂછી શકીએ, શું પહેલેથી જ ઘટી રહ્યા હતા? બીજા કયા કારણો હોઈ શકે? આ પુસ્તક સારા સવાલો પૂછતા શીખવે છે.
બરાબર કહ્યું, વધુ સારા પ્રશ્નો.
મારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટી વાત પેલી સર્વાઈવરશિપ બાયસની છે. જે નથી દેખાતું એ કદાચ વધુ મહત્વનું છે. આ વિચારે ખરેખર ઘણું બદલ્યું અને એ પણ સમજાયું કે આપણે કેટલી સહેજતાથી બધું સીધી લીટીમાં ચાલશે એમ માની લઈએ છીએ.
અને મારા માટે એ વિચાર કે ગણિતે ખરેખર સામાન્ય સમજનું જ વિસ્તરણ છે એ બહુ પ્રભાવશાળી રહ્યો. એણે ગણિત પ્રત્યેનો જે એક પ્રકારનો ડર હતો એ ઓછો કર્યો અને સમજાયું કે આજના સમયમાં સ્પષ્ટ તાર્કિક રીતે વિચારવું કેટલું જરૂરી છે એ પછી કોઈપણ ક્ષેત્ર હોય.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.